ಕುಕ್ಷಿರತ್ನಂ ಶ್ರದ್ಧಜೀತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭು ತತ್ವಲೋಚನದಾಯಕಂ
ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತ ತರುಣಸ್ವಾಮಿ ಭವಂತೇರು ಮುಂಬೈ ವೈಸಾಖ ವದ್ 14 ಬುಧವಾರ 1948 આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું. આપે ઉપાધિ દૂર થવા વિશેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વર ઈચ્છાધીન છે. જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો, અને જે સમાગમની પરમ ઈચ્છા તેને વિશે જ અભેદ ચિંતન રાખો. આજીવિકાના કારણમાં વિવળપણું પ્રસંગોપાત આવી જાય એ ખરું છે, તથાપિ ધીરજને વિશે વર્તવું યોગ્ય છે. ઉતાવળની અગત્ય નથી, અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ નથી. શ્રી પૂજ્ય સ્વભાગભાઈ ઉપર લખાયેલ આ પત્ર છે. સ્વભાગભાઈ જણાવે છે કે ઉપાધિ તો અમારી તો જ દૂર થાય કે સમાગમમાં રહેવાનું જો નિમિત્ત બને, પ્રસંગ બને તો જ. કૃપાળુદેવ લખે છે કે બરોબર છે, ઉપાધિ દૂર થવા વિશે સમાગમમાં રહેવાનું જે મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. જ્ઞાનીના સમાગમમાં, સંતના સમાગમમાં જીવ ઉપાધિ રહિત બને છે. પોતે છે ત્યાં સુધી એ સતત ઉપાધિમાં ઉપાધિથી ઘેરાયેલો છે, એ સંકટોથી ગ્રસ્ત છે, આપત્તિથી ગ્રસ્ત છે. એના ચિત્તે ઉપાધિ એના ચિત્તને બરોબર પકડી લીધું છે, એટલે એની આકુળતા, એની વ્યાકુળતા એ સમજી શકાય એવા છે. અને એવે સમયે જીવ જો કોઈ જ્ઞાની પુરુષના સાનિધ્યમાં, જ્ઞાની પુરુષની નિશ્રામાં, કોઈ સંતના સાનિધ્યમાં હોય તો જીવને ઉપાધિનું બળ શાંત થઈ જાય, મંદ થઈ જાય. એટલે ઉપાધિ દૂર થવા વિશે તો સુભાગભાઈ લખ્યું કે અમને તો એક જ કારણ જણાય છે, અને એ છે સમાગમમાં રહેવાનું. આ મુખ્ય કારણ છે. કૃપાળુદેવ કહે છે કે આ વાત તમારી યથાતથ્ય છે, વાત સાચી છે. ઉપાધિગ્રસ્ત જીવ જો સંતના સમાગમમાં જાય તો એ ઉપાધિના ત્રાસથી રહિત થાય. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વર ઈચ્છાધીન છે. આગળ પણ તમે વારંવાર આ વાત લખી છે કે અમને ઉપાધિ ઘણી રહે છે, અને એને નિવૃત્ત થવા માટે અમારી દ્રષ્ટિએ તો અત્યારે એક જ ઉપાય છે, અને એ છે સંતના શરણમાં જવું. આ વાત બરોબર છે, પરંતુ તે ઈશ્વર ઈચ્છાધીન છે. ઈશ્વરની ઈચ્છાને આધીન છે. ઈશ્વર કહેતા પ્રારબ્ધ. જે કર્મનો સંયોગ છે, કર્મનો જે ઉદય છે, જીવને સંયોગ છે એ કર્મના ઉદયથી મળે છે. સંતનો સંયોગ શુભના ઉદયથી, શેતાનનો સંયોગ અશુભના ઉદયથી. પણ સમસ્ત જીવ જે સંબંધના જગતમાં છે અને સંયોગોની સાથે એ જીવી રહ્યો છે, એ સંયોગો એ કર્મને આધીન છે. એટલે અત્યારે તો ઈશ્વર ઈચ્છાધીન છે. ઈશ્વર કહેતા કોઈ વ્યક્તિની વાત નથી. કેમ કે જો કોઈ વ્યક્તિની વાત હોય અને આપણે ઈશ્વર કહેતા હોય તો એ ઈશ્વર સમાગમ કરાવે, એ શું કામ ન કરાવે? કેમ કે એના ગુણ, એનું લક્ષણ, એનું સ્વરૂપ એ તો દયાળુ, કરુણાળુ એવો જ છે. પણ અહીંયા ઈશ્વર કહેતા પ્રારબ્ધ. પ્રારબ્ધમાં હોય ત્યારે એ પ્રકારનો સંયોગ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કહું કે તમે તો કારણ જણાવો છો, પણ તે ઈશ્વર ઈચ્છાધીન છે. જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો. અત્યારે તો શું કરો? જે પ્રકારે તમારાથી પુરુષાર્થ થાય. જ્ઞાનીના વિયોગમાં શું કરવું? આગળનો પત્ર હતો. રૂઢે પ્રકારે મન વર્તે એમ વર્તો, વિયોગ છે તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે એ વાર્તા સત્ય છે. વિયોગ છે તેમાં કલ્યાણનો પણ વિયોગ છે તે વાર્તા સત્ય છે. તથાપી જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિશે ચિત્ત વર્તે છે તો વિયોગમાં પણ કલ્યાણ છે, ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. વાત નક્કી છે, સિદ્ધાંત સનાતન છે કે વિયોગ છે તો તેમાં કલ્યાણનો વિયોગ છે, પણ એકાંતે નથી. જ્ઞાનીનો વિયોગ છે તો કલ્યાણનો વિયોગ છે, પણ એકાંતે નથી. શરત છે, અપેક્ષા છે. શું અપેક્ષા છે? કે જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિશે ચિત્ત વર્તે છે તો કલ્યાણ છે. જો જ્ઞાનીના વિયોગમાં પણ ચિત્ત ક્યાં રહેતું હોય? સંસારના સંયોગમાં કે જ્ઞાનીના વિયોગમાં? નક્કી કરવું પડશે કે ચિત્તની વર્તના કયા પદાર્થ ઉપર છે, કયા કારણ ઉપર છે, કયા તત્વ ઉપર છે. એ સંયોગોની વલખા માર્યા કરે છે કે આ ક્યારે આ જાય, સંયોગ અનિષ્ટ છે, ક્યારે એમાંથી છૂટું, ઇષ્ટ સંયોગની ક્યારે પ્રાપ્તિ થાય. તો ચિત્ત સંસારમાં વર્તે છે, સંસારની અનુકૂળતા અને પ્રતિકૂળતામાં ચિત્તનું પ્રવર્તન થઈ રહ્યું છે. મને આમ સારું થાય તો સારું, આ ઉપાધિ ટળે તો સારું, આ આપત્તિ જાય તો સારું, આ સંગ દૂર થાય તો સારું, આ મળે તો સારું, હવે તો આટલું કંઈક સારું થાય, ત્યારે ચિત્તની વર્તના ક્યાં છે? સંસાર અને સંસારના પદાર્થોમાં અને સંસારના સંગ પ્રસંગમાં ચિત્ત વર્તે છે. સંસારના સંગ પ્રસંગમાં જ્ઞાની કહે છે કે એ સમયે પણ જો ચિત્તની વર્તા જ્ઞાનીના વિયોગને વિશે જ રહે, જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિશે ચિત્ત વર્તે. વિયોગ જ્ઞાનીનો છે, ચિત્ત જ્ઞાનીની સમીપમાં છે, ચિત્ત જ્ઞાનીને વિશે જ વર્તે છે. સતત એના ચિત્તમાં જ્ઞાનીનું જ સ્મરણ છે, ભાવથી જ્ઞાની સાથે એકાકાર છે, દ્રવ્યથી જ્ઞાની દૂર છે, દ્રવ્યથી જ્ઞાની દૂર છે. જ્ઞાનીનો સંયોગ નથી, પણ ચિત્ત કેતા ભાવથી એનું એકાકારપણું એ કોની સમીપ છે? જ્ઞાનીની સમીપ છે. અગાઉના પત્રમાં આવ્યું, અમે સમીપ જ છીએ એમ માનો. કૃપાળુદેવે લખ્યું, અમે સમીપ જ છીએ. ચિત્ત જો અમારા વિશે વર્તતું હોય, ચિત્ત જો જ્ઞાનીને વિશે વર્તતું હોય, તો એવો જ્ઞાની આ ભક્તથી ક્યારે દૂર હોતો નથી. એની અભેદ એકતા હોય છે. આ પરમાર્થની દ્રષ્ટિએ પ્રત્યક્ષનો અર્થ સમજી લેવો ઘટે છે કે પ્રત્યક્ષ એટલે જે ભાવથી પ્રત્યક્ષ, આત્મ પ્રત્યક્ષ, એ જ પ્રત્યક્ષપણું છે. બાકી ચિત્ત જ્ઞાનીમાં ન હોય ને જ્ઞાની રૂબરૂ હાજર હાજર બેઠો હોય, શું કરવું? એમાં આપણું લક્ષ ન હોય અને હામો જ બેઠો છે, શું કરવું? આવશ્યકતા ભાવથી એની સાથેની સામીપ્ય. તો ભક્ત ક્યારેય ભગવાનથી દૂર હોતો નથી, અને ભગવાન પણ ક્યારેય ભક્તથી દૂર હોતા નથી. આવી આત્મા અને પરમાત્માની અભેદ એકતા છે. આ પરમાર્થ માર્ગનું રહસ્ય છે. આ રહસ્ય સમજ્યા વિના શબ્દોને પકડીને આડી અવડી વાત કહેરા જ કરે, શું કરવું, આમ છે તેમ છે. આ વાત ભાવથી જગતના સર્વજીવો સાથેનું સામીપ્ય વર્તે, જગતના સર્વજીવો સાથેની મૈત્રી ભાવથી વર્તે. બધા આપણી પાસે છે, નરકના જીવો આપણી પાસે છે, તો જીવ સાથેની, જીવ રાશિ સાથેની મૈત્રી ભાવથી થાય કે દ્રવ્યથી થાય? દ્રવ્યથી તો મનુષ્ય જાતિના જીવો સાથે બાટકી મરે છે આખો દિવસ. તો અહીંયા જે વાત મૂકી છે પરમાર્થની અંદર, ચિત્ત ક્યાં વર્તે છે? પ્રભુમાં, જ્ઞાનીમાં, સંતમાં, સદગુરુમાં ચિત્તની જ્યાં વર્તના છે, સતત એનું ચિત્ત વર્તે છે. એ ચંદનબાળામાં કે છે કે એનું ચિત્ત ક્યાં વર્તતું હતું? વીરમાં. સુલસાનું ચિત્ત ક્યાં હતું? વીરમાં. શ્રેણીકનું ચિત્ત ક્યાં હતું? મગધનો રાજપતિ હતો, અને છતાં દિવસમાં પોતાનું રાજનું કામકાજ શરૂ કરતા પહેલા અનુચરો આવીને કહે કે ભગવાન આ દિશામાં વિચરે છે, એ દિશામાં ત્રણ ડગલા આગળ જઈ, ત્રણ ખમાસણા દઈ, ભગવાનને ભાવથી સુખસાતા કુશળ પૂછી, પછી કુશ પછી એ નૌકારસી વાપરતા મહારાજા શ્રેણીક. એ તીર્થંકર થશે. પરમાર્થ માર્ગની અંદરની જે આખી વર્તના છે એ ભાવની છે. દ્રવ્ય ક્ષેત્ર ને કાળ એ ભાવ પાસે બધા સમાઈ જાય છે. એટલે આનંદઘનજીએ શ્રેયાંશનાથના સ્તવનમાં કહ્યું કે નામ અધ્યાત્મ, ઠવણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ, છંડો રે ભાવ અધ્યાત્મ, તે શું રડ મંડોરે. એની સાથે ભાવથી તમે, અધ્યાત્મ તો ભાવનો છે. આ બધા અવલંબન છે, આલંબન છે, ભાવમાં જવા માટેના છે. દ્રવ્યની ના નથી, દ્રવ્ય વિના ભાવમાં નહીં જવાય, નામ વિના નહીં જવાય. નામ શેતાનનું લેવું અને ચિંતન ભગવાનનું થાય નહીં બને. વિતરાગનું હોય તો મહાવીરને જ નામ લેવું પડશે. ત્યારે હું મનસુખલાલ મનસુખલાલ કેરા કરું નહીં, ચાલા તરવાત નામ અધ્યાત્મ, ત્યારે તારે મહાવીર જ આદિનાથ. એનાથી તો એની સાથે એકદમ સમીપ ચાલ્યો જાય છે. આ બધા સાધનો છે, આલંબનો છે. પણ એ આદિનાથ નામ લઈને ભાવથી ન ગયો તો ત્યાં સુધી આદિનાથનું કોઈ મહત્વ નથી. પરિણામથી કાર્યની સિદ્ધિ મપાય છે. જે જ્ઞાનીઓ છે, જેને દ્રવ્યાનું યોગની અંદર છે, એ લોકો તો પરિણામને જીવે છે. આપણે કાલે સત્સંગ મંડળમાં એ આવી ગયું હતું. અહીંયા કહે છે કે સમાગમ જે છે એ અત્યારે ઈશ્વર ઈચ્છાધીન છે, પુરુષાર્થ થાય તે પ્રકારે કરો. અને જે સમાગમની પરમ ઈચ્છા તમને, આ પરમ ઈચ્છા છે સૌભાગભાઈને, તો સમાગમની કેવી ઈચ્છા છે? પરમ ઈચ્છા. તેને વિશે જ અભેદ ચિંતન રાખો. સમાગમ ઈશ્વર ઈચ્છાધીન છે, તમે થાય તે પુરુષાર્થ કરો, પણ તમે ચિત્ત વિશે શું કરો? અભેદ ચિંતન. કોનું? સત્સમાગમનું. આવો સમાગમ મને ક્યારે મળે? એ દિવસ ને રાત, સમયે સમયે, શ્વાસો શ્વાસે રહે તારું નામ પ્રભુ, એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. આ પ્રક્રિયા છે અધ્યાત્મની સાધનાની. આ પ્રક્રિયા છે. હર કોઈ કામ કરતા કરતા, સંસારના પ્રત્યેક કાર્ય કરતા કરતા પણ આ ચિત્તને વિશે જે ચિંતન શું ચાલે છે? સંસારના સંગ પ્રસંગમાં રહેલો જીવ પણ ચિંતનની અપેક્ષાએ એ પરમ સત્સંગમાં છે. એટલે ત્યાં ભાવથી એ સંસારના કાર્યોથી જુદો પડી ગયો. એ કરે છે છતાં કરતો નથી, જુદો પડી ગયો. કેમ કે ચિત્તની ધારા એમાં નથી, એટલે હવે એમાં રસ નથી, રાગ નથી, રુચિ નથી. એ કરે છે કાર્યો, દેખાય છે તો ઉદયના ધક્કાથી કરે છે, પ્રારબ્ધના ફોર્સથી કરે છે. એ કામ પોતાની ઈચ્છાથી કરતો નથી. એને જ જ્ઞાનીઓએ કહ્યું કે અમે તો પરેચ્છાના કારણથી જીવીએ છીએ. તમે અમારું આ જીવવું એને અમારી સ્વેચ્છા સાથે જોડશો નહીં. અમારું જીવન અને અમારી ઈચ્છા એને કોઈ મેળ જ નથી. અમે તો પરેચ્છાથી જીવીએ છીએ. એ પર કહેતા આ કર્મના પ્રારબ્ધ, જે પૂર્વે નિબંધન કરેલા છે અને એનો જે ક્રમ ચાલે છે, એનો જે ધક્કો છે. જેમ કહ્યું કે અમે તો વનની મારી કોયલની જેમ અમારું આવવાનું થયું છે. કોયલ શહેરમાં આવવા ઈચ્છતી નથી, પણ પવનનો ઝંઝાવાત એવો છે કે એ કોયલને ધક્કો મારીને શહેરના વાતાવરણની અંદર લાવી દે છે. કોયલ તો વનમાં જ રહેતી હોય છે, કોયલનો નિવાસ તો વનમાં છે. એમ આવા જ્ઞાનીઓ સંતો જે અંતરથી વિરક્ત થયા છે, એ તો સદૈવ પોતાના સત્સંગમાં પ્રભુના ચિંતનમાં છે, પરંતુ કાળના ઝપાટાના કારણે, કર્મના ફોર્સને કારણે એ આવી ચડ્યા છે ત્યારે સંસારના સંગ પ્રસંગમાં એનું ચિત્ત વર્તતું નથી, એનું ચિત્ત ત્યાં વર્તતું નથી. ચિત્તની ધારા ક્યાં છે? જીવનની અંદર બે ધારા સમાંતરપણે વહે એ જીવનની સાધના છે, એક કર્મધારા અને બીજી જ્ઞાનધારા. કર્મધારા ઉદયને પ્રમાણે કામ કર્યા કરે, જ્ઞાનધારા ચિંતન પ્રમાણે કામ કરે. તત્વની દ્રષ્ટિથી બંને ધારા સમાંતર ચાલી જાય, યુગપથ બંને ચાલતી હોય. ધર્મધારા અને કર્મધારા એ બંને ચાલતી હોવા છતાં બંને કોઈ એકબીજાની સાથે કાંઈ એનું કારણ નથી. ધર્મની ધારા આત્માના પ્રદેશોમાંથી વહે છે અને કર્મની ધારા દેહના પરમાણુની પ્રવૃત્તિ થઈ રહી છે. શરીરની થતી પ્રવૃત્તિ, મન વચન અને કાયાની પ્રવૃત્તિ એ કર્મધારાનું સ્વરૂપ છે અને અંદરથી જ્ઞાન દર્શન અને ચારિત્ર સુખ એ પ્રકારના આત્માને ગુણો આશ્રિત થતી પ્રવૃત્તિ, આત્માના પ્રદેશની પ્રવૃત્તિ આ ધર્મધારા છે. બંને ધારા જુદી છે, એનો પ્રવાહ જુદો છે. ધર્મધારા ચેતનવન છે, કર્મધારા જડવત છે, કર્મમાંથી નિપજેલી છે, જડ છે. જ્ઞાનીનો સંસાર પણ જડ છે. અહીંયા જ્ઞાની અદ્ભુત રહસ્ય બતાવે છે. સાધનામાં પ્રવેશવાને ઈચ્છનાર જીવે પોતાની આ અવસ્થા પ્રાપ્ત કરવા સદૈવ પ્રયત્ન કરવાનો છે. હું આ કરું, હું તે કરું, આ ક્રિયા કરું, આ વિધિ વિધાન કરું, અરે કાંઈ નથી કરવું ભાઈ. પેલા તું ભાવથી ને ચિત્તથી સ્થિર થઈ જા અને બેને ભિન્ન જોતો જા કે જડના આધારે જીવવું છે કે ચૈતન્યના આધારે જીવવું છે. ચૈતન્યના લક્ષણ અને ગુણ શું છે અને જડના શું છે? તો અહીંયા કહે છે અભેદ ચિંતન. પરમ ઈચ્છા સમાગમની છે તે વિશે અભેદ ચિંતન રાખો. આજીવિકાના કારણમાં વિવડપણું પ્રસંગોપાત આવી જાય એ ખરું છે. આજીવિકાની મુશ્કેલી થાય, તકલીફ ઘણી થાય, ચડ ઉતર કર્મની અંદર લખ્યા હોય તો આવે અને આ જીવથી એ સહન થાય નહીં, એટલે વિવડપણું આવે એનું. તો કે પ્રસંગોપાત આવી જાય એ ખરું છે, તથાપિ ધીરજને વિશે વર્તવું યોગ્ય છે. શું કરવું ત્યારે? દિવસો જરા હમણાં નબળા ચાલે છે, બાકી તો જેને પૂછો એને એમ કે હમણાં મંદી જ છે. પણ કાકા તારા જિંદગીમાં 60 વર્ષમાં કોઈ દી તેજી જ ન આવી? જ્યારે હોય ત્યારે રોતો જ બેઠો છું. કારણ શું છે કે આને તો ઇન્દ્રનો વૈભવ જ લેવો છે, એટલે 25-50 લાખ તો નજરમાં જ નથી આવતા. જ્યારે જુઓ કાંઈ કાંઈ ધંધા પાણી ખાસ ના રે, ના ખાસ કાંઈ, બધું ઠંડુ, બધું ઠંડુ, એમ ઠંડુ જ છે આને તો. તો એ ઠંડુ છે તો તું તારા આત્માને તો ગરમ રાખ. જો આ ઠંડુ છે તો પગ વળીને બે ને, બધું ઠંડુ છે તો. પણ તો અહીંયાથી એ દુકાનનો થોડો છોડે નહીં, એનું પાટિયું પણ છોડે નહીં. તાળું માર્યું હોય તો બે તો દુકાનના પાટીએ જ નહીં ને. કોઈ પૂછવા આવે તો કે આ દુકાન ક્યારે ખુલશે? શું વાત કરવી! ચિત્તનું વર્તના ક્યાં છે? એટલે અહીંયા કહે છે ધીરજને વિશે વર્તવું યોગ્ય છે. આવું બને ધીરજ રાખો, થઈ રહેશે. જે પ્રકારે પ્રારબ્ધમાં હશે તે પ્રકારે મળી રહેશે. ઉતાવળની અગત્ય નથી. તું ઉતાવળ કંઈ કરમાં, આ જલ્દી મળી જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, આમ કરી નાખું, તેમ કરી નાખું, એને કારણે 5-25 છલાંગો મારસ એ છોડી દે. ઉતાવળની અગત્ય નથી અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ નથી. ભયનું કોઈ કારણ નથી કે મને પ્રાપ્ત થવાનું છે એ વયું જશે તો. આ પ્રારબ્ધમાંથી લૂંટી શકે એવી કોઈ વ્યવસ્થા આ જગતમાં નથી. પેલા આ શ્રદ્ધા તો બેસવી જોઈએ. કોઈને કોઈ સનાતન સિદ્ધાંતની અંદર આટલા અનાદિકાળથી સંસાર ચાલે છે અને આ જીવે પાછો એનો અનુભવી તો ખરો ને સંસારનો? આ સંસારનો તો અઠંગ અનુભવી છે, આને કઈ પૂછવા જવું પડે એમ છે? સાધનાનો અનુભવ હજી જીવનમાં ઓછો હશે કે 5-25 ભવમાં સાધના થઈ હશે કે નહીં થઈ હોય, પણ સંસારનો અનુભવ પાકો પૂરેપૂરો. તો કહે છે કે ભાઈ, ભયનું કઈ કારણ નથી, કારણ કે જે થવાનું હશે તે થશે જ. આ એક શ્રદ્ધા રાખે તો ચિત્તની જે વિવળતા છે એ નહીં રહે. અહીંયા 372 નો પત્ર પૂરો થાય છે. પત્રાંક 373, મુંબઈ, વૈશાખ વદ 14 બુધવાર 1948. મોહમહીથી જેની અમોહપણે સ્થિતિ છે એવા શ્રીના યથાયોગ્ય વાંચશો. 373 ન્યાયાધીશ ધારસીભાઈ અને બીજા નવલચંદભાઈ, આ મોરબીના વકીલ હતા, આ ન્યાયાધીશને વકીલના ઉપર લખાયેલું. મોહમહીથી જેની સ્થિતિ અમોહપણે છે, આ પેલી જ ઓળખાણ આપી દીધી કે કાગળ ક્યાંથી લખાય છે, મોહમહીમાંથી. લખનાર કોણ છે? અમોહીપણે જેની સ્થિતિ મોહમહીમાં છે એને. એક રીતે મુંબઈ ગણો, એક રીતે સંસાર કયો, તો આ મોહમહી જગત છે. એમાં જે અમોહીપણે જેની સ્થિતિ છે આ સંસારની વિશે, એના યથા યોગ્ય વાંચશો જી. કાગળ લખતી વખતે પોતાના આંતરિક સ્વરૂપનું દર્શન પરમ કૃપાળુ દેવ કરાવે છે કે અમે તો સંસારમાં હોવા છતાં સંસારના મોહથી પર છીએ. મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે, તથાપિ મન તેને લઈને અને આ બધું અને તેનો નિર્ણય એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે, વર્તે છે એ વાત નિશ્ચયરૂપ છે. તથાપિ ન વર્તતું હોય તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. પહેલી વાર વાક્ય રખાય ન અંગે બ્લેન્ક, ભાષા ગુજરાતી, આપણી ભાષા એ ગુજરાતી, એમાં પાછા આપણે ભણેલ ગણેલા, હું ગ્રેજ્યુએટ નો પ્રોફેસર, આ રહ્યો તારી પ્રોફેસરી તો ક્યાંય ઉડી જાય. આમાં પહેલી વારમાં જ કઈ સમજાય ને, શું લખ્યું છે મનને વિશે, મનને તેને લઈને આમ તે બધું સત્ય છે ને આ બધું. અને જ્ઞાની કે છે કે આની અંદર જે અમે લખ્યું છે એ તો એ જ મસ્ત આ મનને વશ કરવાનો ઉપાય છે. એટલું જ નહીં પણ તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. જવાબ કોણે લખ્યો છે? પેલા ન્યાયાધીશ અને વકીલોએ કે સાહેબ આ બધું ઠીક છે પણ આ તો બધું મનને લઈને આ બધું છે એવો અમારો નિર્ણય, એને નિર્ણય આપી દીધો. આ જે કઈ સ્થિતિ છે સંસારની એનો નિર્ણય એને આપી દીધો. કૃપાળુ દેવે એના નિર્ણયથી જ એને જવાબ આપ્યો છે. જે વકીલ અને ન્યાયાધીશે જે ભાષામાં એને જે જવાબ લખ્યો કે સાહેબ મનને લઈને આ બધું છે એવો તમારો નિર્ણય લખો, તો કે યથાતથ્ય છે પણ હવે આ વાક્યના ચાર ભાગ કરી નાખો. કેમ કે ઓલા શબ્દની સાથે રમનારા વકીલો છે ને ન્યાયાધીશ વગેરે, હવે આના ચાર ભાગ કરી નાખો. મન તેને લઈને આ બધું અને તેનો નિર્ણય તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. અને જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે. સાવ સાચી વાત છે તમારી. પણ મનને લઈને આ બધું છે એવો જે તમારો નિર્ણય છે એ તો એ વાક્યના ચારેય ભાગ કરીને જો બરોબર એના ઉપર જો તમે નિર્ણય ઉપર આવતા હો તો એ વાત બરોબર છે. પણ આ વસ્તુ તમે લખો છો એવું તમને સમજાતું નથી. અને એવું જો સમજવું હોય જેવું બોલો છો એ જ પ્રકારે જો તમને સમજાઈ જાય તો વાત પૂરી થઈ જાય છે. તો તમે મન તમને મસ મળતે છે એટલું જ નહીં પણ આત્મ સ્વરૂપ વિશે વર્તે છે ત્યાં અમે તમને સર્ટિફિકેટ આપીએ છીએ. પણ સાહેબ તો પછી તો કે આ સમજાય તમને જ્યારે ત્યારે સમજો કે આપણે આત્મ સ્વરૂપને પામી ગયા છીએ. પણ એ તો ક્યારે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. આ વસ્તુ તો ઘણા કાળના બોધ પછી સમજાય કે મન અને તેને લઈને આ બધું છે એવો આપણો નિર્ણય. આ જ વાત સૌભાગભાઈ અને ડુંગરસિંહ ઘોસડિયાને થયેલી અને આગળના 308 પાઠની અંદર કૃપાળુદેવે આ વાત મૂકી હતી કે સુધાની ધારા વિશે અમને સંદેહ નથી પણ તમે ને ઘોસડિયા કંઈક સમજો, મનથી થયેલો નિર્ણય એને આખરી માનશો નહીં પણ સત્પુરુષથી થયેલો નિર્ણય એને આખરી માનજો, એ સત્ય માનજો. તમે તમારી મેળે નક્કી કરતા નહીં. બસ આ સમજવાનું છે વારંવાર વારંવાર, ખૂબ ઘણા કાળના બોધે આ સમજાશે. પહેલી ભૂમિકામાં તો આ નહીં પકડાય. મનને લઈને આ બધું છે એ સમજાય છે, મારો આખો સંસાર મનને લઈને છે. મારું આખું પરિભ્રમણ, મારો આખો સંસાર, મારું આખું આ બાહ્ય સ્વરૂપ, બહિરાત્મા પણ આ બધું મનને લઈને છે. જો મનની વાતને બાજુ ઉપર રાખી દઈએ તો આત્માથી તો હું ઘણી વાત સમજું છું પણ સંઘર્ષ થાય છે. ધેર ઇઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ ઇનર વોઇસ, એમાંથી આવતો એક અવાજ અને મનમાંથી નીકળતો અવાજ. જ્યારે મનના આધાર ઉપર જીવ વિચારણા કરે છે ત્યારે મનનો વ્યાપાર શું છે? ઈચ્છા અનિચ્છા, ઇષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ, રતિ અરતિ, ગમો અણગમો, પસંદગી નાપસંદગી, આ બધા વિકલ્પો કોના છે? આ તોફાન કોના છે? મનના. મનને હિસાબે જે નક્કી કર્યું છે ને, આગ્રહ પત્યાગ્રહ મતાગ્રહ કદાગ્રહ, આ મનની ભૂમિકા ઉપર જીવ છે. મનને લઈને આ બધું છે. પ્રત્યક્ષ વ્યવહારની અંદર ક્યારેક આપણે આપણા વ્યવહારોનું જરા પૃથક્કરણ કરતા શીખવું જોઈએ. એને કહે છે ટ્રાન્ઝેક્શન એનાલિસિસ. આજે મોડર્ન મેનેજમેન્ટની ટેકનિક છે ટ્રાન્ઝેક્શન એનાલિસિસ. તમારું જે કંઈ થયું છે, ઘણીવાર આપણે કહીએ છીએ કે વાત તો સાચી છે એની, પણ ના, હવે મારું મન ના પાડે છે એટલે હું સાચું માનું છું પણ કરવું નથી. તો અહીંયા બે તત્વ ખ્યાલ આવી ગયા પોતાની સ્પ્લિટ પર્સનાલિટી. એક છે મન આધારિત અને બીજી છે તત્વ આધારિત. તત્વ આધારિત માને છે કે હવે સાચો છે પણ છતાં હવે હું ન જાઉં, હું આ ન કરું, મેં કહી દીધું છે એટલે ન કરું, હું મોટો છું એટલે ન કરું. આ મન, આ મનના બધા દૂષણો, મનના દૂષણોને કારણે આપણને જગતના જીવો સાથે રાગ દ્વેષના બંધનો અને ગ્રંથિઓ તૂટતી નથી. મતાગ્રહ ને કદાગ્રહ છૂટતા નથી. વાત તમારી સાચી છે બાપુ, તમારી વાત હાવ સાચી પણ મારી ખીલી ન કહે, એ મનનો નિર્ણય. તત્વનો નિર્ણય કે છે કે વાત સત્ય છે, વાત સત્ય છે. અનેક વાર જીવનમાં બને છે, નાની મોટી બાબતમાં નાના માણસની વાત સાંભળીને થાય છે કે ના કહે છે એ તો સાચું છે. ઘરના પ્રસંગની અંદર પણ થાય કે ના કહે છે એ તો સાચું છે પણ છતાં ટસનો મસ પોતે થતો નથી. કેમ? સાચું છે એ આત્માને દબાવે છે અને મનથી જીવે છે. હું કહું છું એ પ્રમાણે તો કરવું જ પડશે તમારે, ભલે સાચા હો તમે. આ નાલાયક, આ બેવકૂફ, આ પરમાર્થ કરવા નીકળો છો. સ્થિતિ તો જુઓ જીવની, મનના આધાર ઉપર ટકી રહ્યો છે. નિર્ણય સેના આધારે કરે છે? મનના. અંતરાત્મા શું કહે છે? જુદું જ કહે છે. સેવાને પ્રતિકૂળ જે તે
બંધન નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં કરે બાય પરરાગ.
પ્રભુ હું જાણું છું કે આ સેવાને પ્રતિકૂળ બંધન છે, પણ એનો હું ત્યાગ કરતો નથી, એ બંધન નથી ત્યાગ, એ બંધનનો મેં ત્યાગ કર્યો નથી. કયા બંધનો? જે સેવાને પ્રતિકૂળ છે. કારણ શું? દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ. હું જાણું છું કે અભક્ષ્ય છે, અપથ્ય છે, વિવેકપૂર્ણ નિર્ણય અંદર જ છે, પણ સ્વાદેન્દ્રિય માનતી નથી. મારાથી રહેવાનું નહીં. ગુલાબ જાંબુ ઇઝ માય વીકનેસ, નમકીન ઇઝ માય વીકનેસ, પાછળ પણ કરે અને એમાં પોતાનું વધારે વ્યક્તિત્વ હોય ને એમ કે ઇટ ઇઝ માય વીકનેસ, આઈ કેન નોટ. અને પાછી ટીવીની જાહેરાત આવે, કંટ્રોલ નહીં હોતા. રહેવા દે ભાઈ, આમાં નામાં તો ઉકલી જાય, કંટ્રોલ નહીં હોતા. જીવનની અંદર આવું બને છે. જ્યારે ને ત્યારે ઇન્દ્રિયોનો આગ્રહ એક તરફ છે, અંતરનો અવાજ બીજી તરફ છે. ઇન્દ્રિયનો કોઈ પણ વિષય હોય, પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, ઈચ્છાએનો કોઈ પણ વિષય હોય, એના તરફ દોડી જતી, વિષય તરફ દોડી જતી આ જીવની ચેતના આ એક તરફ, અને અંદરથી પાછો વળ, પાછો વળ, તારા હિતનું નથી, આમાં તારું કલ્યાણ નથી, આમાં તું ભાન ભૂલે છે, એ કેનાર જેવી પ્રકારની જાગૃતિ, એવો અંદરથી અવાજ આવે. બે પરિબળ ખ્યાલ આવે છે. જેને આ સમજાય છે તેને બધું સમજાય છે, જેને આ નથી સમજાતું તો સમજે છે કે મન એ જ હું. આ મન અને આત્મા જુદા જ્યાં સુધી નહીં પડે, કેમ કે આખી માન્યતા અને આત્માની, એને બે વચ્ચેનું તત્વની ભિન્નતા, કેમ કે અત્યારે એક રૂપ છે, આને બહિરાત્મા કહેવાય છે. આ સ્થિતિ બહુ સૂક્ષ્મ છે, છતાં દરેકના જીવનમાં છે, દરેક પ્રસંગમાં છે. આનો અનુભવ લેવો હોય ઘણા કાળના બોધે, કૃપાળુદેવ કહે છે એમ, જેમ જેમ વિચાર કરતો જશે તેમ તેમ એને મન અને આત્મા બેની ભિન્નતા થશે. અને મન જળ છે, અને એને મોટાભાગનો વ્યવહાર મનના આધારે કર્યો છે, અને મોટાભાગના કસાય જો થયા હોય તો મનના આધારે થયા છે. અંદરનો આત્મા તો કહે છે કે આ કંઈ કરવા જેવું, આ ધંધો કરીશ, આ ન થાય, પણ ઇન્દ્રિયો માનતી નથી. એ પાંચ ઇન્દ્રિયો બહારની અને ક્યારેક અંદરની છઠ્ઠી. મારે જવું જોઈએ, અમુક પ્રસંગ છે, મારે રાગદ્વેષ મૂકી દેવા જોઈએ, પણ મન માનતું ત્યારે નથી જતો. અડક બનીને બેઠો છે, અકડ થઈ ગયો છે, અકળાઈપણું છે. એને આત્માનું છે કે મનનું છે? શેનું છે? મનનું છે. મનને લઈને આ બધું છે. જ્ઞાની કે વિચાર કર કે આ સંસાર જ મારો નથી, હું સંસારથી ભિન્ન છું, પણ મને જે આ બધું મારાપણું લાગે છે એનું કારણ તો મન છે. તમે આમાં આત્મીયતા, આખો બધો સંસારની અંદર રંગ રાગ રસ રુચિ આ બધું જે છે, કર્તૃત્વપણું સંસાર પ્રત્યે, કર્મનું કરતાપણું, એનું મુખ્ય કારણ શું છે? આ મન છે. જો જ્ઞાનીના વચનના બોધથી, ઘણા કાળના બોધથી જો જીવમાં આ ભેદ જાગે કે મન તે હું નહીં, મન તે આત્મા નહીં, આત્મા અને મન બે જુદી વસ્તુ છે, મનના નિર્ણયનો આધાર પર પદાર્થ પ્રત્યેના રસ રુચિ રાગ દ્વેષ છે, અને ચિત્તનું જે છે એના નિર્ણયનો આધાર વિવેક છે. એ સત અને અસતનો વિવેક કરે, હિત અહિતનો કરે, કલ્યાણ અકલ્યાણનો કરે, શાશ્વત ક્ષણભંગુરનો કરે, આ ચિત્તની સ્થિતિમાં વિવેક જાગે છે, ત્યાં દર્શન છે. દર્શનનો અર્થ જી કે જડ અને ચેતનનો વિવેક, જીવ અને અજીવનો વિવેક. તો દર્શનથી થયેલો નિર્ણય કોઈ દિવસ ખોટો હોતો નથી,
પણ મનથી થયેલો નિર્ણય જે ઈચ્છા અનિચ્છાથી થયો, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિથી થયો, ગમા અણગમાથી થયો, રતિ અરતિથી થયો, પસંદગી નાપસંદગીથી થયો, અને આના આધાર ઉપર જીવનારો જીવ દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. આ આખું બાહ્ય છે, એ જગત છે, અને મનને લઈને આ બધું છે. જો આવું સમજાય, તમે કયો છો એવું જ ખરેખર સમજાય, જ્ઞાનીના બોધથી સમજાય, તો કૃપાળુજી કે તમને મન વસ વર્તે છે. એટલી બધી વાત આ પત્રની અંદર મૂકી છે, એટલી બધી મૂકી છે. એક ન્યાયાધીશ સાથે એક 24 વર્ષના નવયુવાનની કક્ષાનો માણસ એને સત્સંગની અંદર એને એની જ ભાષામાં સમજાવે છે. ખૂબી તો એ છે આ પત્રની કે કૃપાળુ દેવે જેણે લખ્યું છે કે આ બધું શું થાય સાહેબ, આ બધું તો ઠીક છે, તમે કહો છો ધર્મ ને પરમાર્થ ને આ બધું તો મનની વાતો છે બધી, કે આપણે આ ન કરવું જોઈએ, કરવું જોઈએ, સંસાર ખરાબ છે ને, આ બધું તો મનને કારણે છે બધું. તો કે હા એમ જ છે, પણ યથાર્થપણે સમજાય. તમને યથાર્થપણે સમજાયું નથી એટલે તમને એમ લાગે કે ધર્મ મિથ્યા છે, ધર્મ મિથ્યા છે, આ પુણ્ય પાપ છે ને, આ ઉભેરી છે ને, આ બધું એ બધું ઠીક છે, એ બધું મનનું છે ભાઈ, કાંઈ નથી, બાકી બધું સારું છે. વાત સાચી જ કે તમારી, પણ તમને આ જે છે એમ સમજાય જેથી અત્યારે સમજાતું નથી, સમજાઈ શકે એવી સ્થિતિ નથી. વાત સાવ સાચી છે, પણ એ જ્યારે સમજાય તમને, અને સમજવા માટે અમે જાણીએ છીએ કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાશે, અને જેમ છે તે સમજાશે એ સમજણ બોધના આધારે થાય, સ્વચ્છંદના આધારે ન થાય. જીવ જગતના અભિપ્રાયને લઈને જગતનો બોધ પામ્યો છે, એ જીવને સમ્યક જ્ઞાન થતું નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી પદાર્થને જાણે છે તે જીવને સમ્યક દર્શન થાય છે. 358. તો આજે એ જે મનથી વિચાર કરે છે એના વિચારમાં પડઘો જગતના અભિપ્રાયનો છે, અજ્ઞાનનો છે. અને જ્યારે બોધના આધાર ઉપર એ જ્યારે નિર્ણય કરશે, ભલે મનથી જ નિર્ણય કરશે પણ બોધના આધાર ઉપર ત્યારે નિર્ણય કરશે, ત્યાં મારું છે, અહંકાર, મમત્વ આ બધા મનના કારણે છે, કાંઈ મારું નથી, હું તો બધાથી ભિન્ન છું, કંઈ કોઈ સંગ પ્રસંગ મારો નથી, હું તો સદૈવ અસંગ છું. ઓહો, મોહની જે મૂળ છે, મોહના મૂળિયા છેદાઈ જશે જે દિવસે આ સમજાશે, પણ સમજાય ક્યારે? બોધના આધારે. અત્યારે મનથી સમજાય છે એ પોતાના મનની સ્વચ્છંદના આધારે, પછી સમજાશે કે હવે અત્યારે મન દેહેન્દ્રિયોના આધાર ઉપર ચાલે છે, એનો નિર્ણય મન આધારિત છે. એના આધાર ઉપર એમ લાગે છે કે ધર્મ આરાધના બધું ઠીક છે, મારા ભાઈ કોણે પરભવ કોણે દીઠો છે, આ ભવ લાગે મીઠો, કાલ કોણે દીઠી છે, મુક લપ કરો, ખાઓ પીઓ, મોજ મજા, ડુ ચમન, બી મેરી, બરોબર છે. જ્ઞાની કહે છે વાત સાચી છે, આજની ભૂમિકામાં તારી વાત સાચી છે, પણ આજ મનને હિસાબે જો તને જ્ઞાનીના બોધથી આજ ફિલોસોફી, આજ સૂત્ર સમજવાનું સૂત્ર આજ કે મનને લઈને જ આ બધું છે, તો તને એમ લાગશે કે સંસાર આ મનને લઈને છે, હાવ ખોટો છે. સંસાર કાંઈ મારો નથી, હું સંસારનો નથી, આ બધું મને જે લાગે છે એની સાથે હું જોડાયેલો છું, આ માત્ર મારા મનને કારણે છે, આ મારું મન જ ખોટું છે. આ સમજાય. ઘણા કાળના બોધે તે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ, જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે. બસ આટલું સમજાય તો તું, હવે મન તને વશ વર્તે છે, અત્યાર સુધી તું મનને વશ વર્તી રહ્યો હતો, અત્યાર સુધી તું એમ કહેતો પ્રભુ દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ, હવે તું એને કહીશ કે ના હું તને કરવા નહીં દઉં. મનને વશ કરવાના પ્રકારમાં મોક્ષ માળામાં કૃપાળુ દેવ લખે છે, મન કહે તેમ ન કરવું, એથી ઉલટું જ કરવું, રેવા દે, તે કીધું નથી કરવું, જા. જ્ઞાનીઓ આ પણ એક પ્રયોગની ભૂમિકા અનેક મહાત્માઓના જીવનમાં આવે છે કે આવી કંઈ પણ મનની ઈચ્છા થાય તો ભેદ કરી લઈએ કે આ ઇન્દ્રિયોના રાગની ઈચ્છા છે, એ પ્રમાણે તો હું નહીં જ કરું, એના પ્રમાણે તો હવે નહીં જ કરું, કારણ કે કરવા માટેનું જોરમાં ફોર્સ ક્યાંથી આવે છે? ઇન્દ્રિયોના રાગથી આવે છે કે અંદરથી આવે છે, ચિત્તથી આવે છે? તો કે ઇન્દ્રિયોના રાગથી નથી કરવું. આના આધાર ઉપર જ આખું વ્રત વૃત્તિઓને વિજય કરવો, વૃત્તિઓનો જય કરવો, ઇન્દ્રિયોના આધાર ઉપર વિષયો તરફ દોડી જતી વૃત્તિઓ ઉપર નિયંત્રણ કરવો, વૃત્તિઓનો જય કરવો, વૃત્તિને સમાવવી, વૃત્તિને નિવર્તાવવી, વૃત્તિનો ક્ષય કરવો, એ વ્રતનો નિયમ છે, એ વ્રતનું મૂળ છે, એ વ્રતનો આધાર છે.
લયું સ્વરૂપન વૃત્તિનું કયું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં.
આ વ્રત પાછળનો પરમાર્થ જીવ ગ્રહણ કરતો નથી, વૃત્તિનું સ્વરૂપ જાણતો નથી. વૃત્તિનું સ્વરૂપ આ ઇન્દ્રિયોમાંથી સમયે સમયે જે વૃત્તિઓ ચલિત થઈને ઉઠે છે, પરના નિમિત્તથી, પરના સંઘથી, પરના પ્રસંગથી આ વૃત્તિઓ સમયે સમયે ઉઠે છે. કૃપાળુદેવ કહે છે આવું જોઈતી નથી, સમયે સમયે ચલિત થતી વૃત્તિ જોઈતી નથી. આ વૃત્તિનું સ્વરૂપ સમજાયું નથી જીવને. જ્ઞાનીઓએ આ વૃત્તિના સ્વરૂપનો જય કરવા માટે જૈન ધર્મ એણે વ્રતની આખી 12 વ્રત શ્રાવકના આપ્યા છે. વિરતિ ધર્મ આખો વૃત્તિ ઉપરના વિજય માટે વિરતિ ધર્મ છે. જીવ એમ માને છે કે ધર્મમાં વળી વિરતિ શું, મજા કરો ને, ખાવ પીઓ, ભગવાનનું નામ લ્યો ને, ભૂખે મરવા કરતા સારું સારું ખાવું એ ભગવાનને ધરીને ખાવું. ઈચ્છા કોની? આપણી. આપણે ભગવાનને સારા નિષ્ઠાન મેવા ધરીએ છીએ શું કામ? એની પાછળ એની ભગવાનની ઈચ્છા કે આપણી? ભગવાન તારો અણહારી, ભગવાન તારો વિતરાગી, અને છતાં તું જયારે કે ના આ ધરવું જોઈએ, આ ધરવું જોઈએ, એ ત્યારે સમજી લેવું કે એમાં ઈચ્છા કોની કામ કરે છે? પોતાની. સ્કૂલનો એક શો હતો, એક્ઝિબિશન હતું, એટલે એની અંદર આનંદ મેળો, એટલે છોકરાઓએ પોતે પોતાના સ્ટોલ નાખવાના, એટલે જોવા આવે એટલે એમાં થોડુંક કમાય છોકરાઓ બધા સાત આવી રીતે. એમ એક ચાર છોકરાએ સ્ટોલ નાખ્યો. સ્ટોલમાં કે આપણે શું કરશું? ઓલો કે દહીંવાડા, પછી કે ગુલાબજાંબુ. તો ઓલો કે મને ગુલાબજાંબુ મને નો ભાવે. ઓલે પણ કાકા તારા હારું કે ગુલાબજાંબુ મને નો ભાવે. અરે આ તો આપણે દુકાન માંડી છે, આપણે ભાવે એ પ્રમાણે જો વેચવું હોય તો આપણે ઉઠમણા થઈ જાય. એમ જગતની અંદર આપણે ભગવાનને પ્રસાદ કયો ધરાવીએ છીએ? આપણને ભાવે, કારણ કે આપણને ખબર છે કે ભગવાન ખાતા નથી. આ આખરે ખાવાનું કોને છે? આપણે. એટલે એમ કે કારેલાનું શાક ન ધરાવતા હો, 56 ભોગમાં એમ કે કારેલાનું શાક મને જ ભાવતી, પણ આમ તો ભગવાનને ધરાવું છું. પણ ભગવાન ક્યાં ખાવાના છે? આખરે ખાવું તો મારે પડશે ને. કેટલી જીવ રમત કરે છે વૃત્તિ સાથે. એક જૈન ધર્મ છે, ડંકો વગાડ્યો છે વિશ્વમાં, વિરતિના આધાર ઉપર જ આ બધું મનોજગતને તમે જીતી શકશો. વિરતિ ધર્મ સિવાય આ વૃત્તિનો વિજય શક્ય નથી, અને વૃત્તિના વિજય ઉપર મનને શું જીતશો એના વગર? મન એનું ઠેકાણું છે, મનમાંથી જ એને પોષણ મળે છે. માટે કહે છે કે એને મન વસ વર્તે છે, વર્તે છે વાત નિશ્ચયરૂપ છે. કૃપાળુદેવ કહે છે જો આટલું સમજાય તો, પણ આ સમજવું બહુ આકરું છે. અને એ સમજવા માટે, ટકવા માટે, એમાં રહેવા માટે ઘણા કાળના બોધની જરૂર છે. આ સત્સંગનું મહાત્મ્ય, અનાદિના સંસ્કારની સામે આ પ્રકારના સત્સંગને ભાવનું બળ જાગે. જીવની અંદર બોધનું બળ જાગતું નથી. બોધ ઘણો છે, બોધ ઘણો છે, બોધનું બળ અલ્પ છે. જ્યારે જ્યારે વાત કે હું આ જાણું છું, મેં આટલું વાંચી નાખ્યું, આને આમ કર્યા, આના આ ઉપદેશ સાંભળી નાખ્યા, અને આટલા વ્યાખ્યાન સાંભળ્યા, આટલા ગ્રંથ વાંચી નાખ્યા, બોધ ઘણો છે, બોધનું બળ શૂન્ય છે. આ એ મારાથી ન થયો તો તારી પાસે બોધ ઘણો છે કે આ ન થાય, આ ન કરાય. પણ પ્રત્યક્ષ જ્યારે વૃત્તિ ઉપર જ્યારે વિજયની વાત આવે ત્યારે બોધનું બળ નથી. જ્ઞાની કહે છે કે આ હવે અમે કહીએ છીએ કે જો જેમ છે તેમ સમજાય જો બોધના આધારે. એટલે જ કહે છે ઘણા કાળના બોધની જરૂર છે, એ વાત નિશ્ચયરૂપ છે. અને એ સમયે જો મન વિશે કદાચ વર્તતું ન હોય તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે. કદાચ તે સમયે કદાચ તમારું મન સંસારના પદાર્થોમાં કે પ્રસંગમાં હોય તો એ કર્મના આધાર ઉપર હશે, તમારા મનના આધાર ઉપર નહીં હોય. માટે મન તો આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે, ભલે તમને લાગે કે બહારથી નથી હોય. એમ જ્ઞાનીનું મન એ આત્મસ્વરૂપને વિશે જ વર્તતું હોય. માટે જ્ઞાની કોઈ વ્યવહાર કરે તો માની ન લેવું કે જ્ઞાનીનું મન એમાં વર્તે છે. વૃત્તિના આધારે કૃપાળુદેવે લખ્યું કે અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ એ લેવાને માટે નહીં પણ દેવાને માટે. તમે જો અમારી મનની સ્થિતિ કહેતા હો તો આખું જગત હોનાનું થાય, તો અમારે મન તો તૃણવત છે. અને છતાં પ્રવૃત્તિ લાખો રૂપિયાના વ્યવહાર લઈએ છીએ દઈએ છીએ, મોતીના વેપાર થાય છે તો કે જલ્દી છૂટવું છે, એમાં અમારો કઈ મોતી પ્રત્યેનો અમારો કોઈ ભાવ. આ વસ્તુ તો સમજાય કે એનું મન એનું ચિત્ત તો આત્મા વિશે વર્ત છે. એટલે લખે છે કે બધા પ્રવર્તનમાં વર્તતા છતાં અમારા આત્મદ્રષ્ટિનું પરિણામ તેથી બાધ પામતું નથી. એ કહે છે મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે. આ લખ્યો છે શું? તો કે મન તેને લઈને આ બધું અને એ નિર્ણય. બસ એક સંસાર અપેક્ષા એ છે, હવે પરમાર્થ અપેક્ષા એ વિચારજો. બોધના કારણે વિચારાશે, જે થી થાય તે સમજી લેવું કે મન હવે આપણને વશ વર્તે છે. અત્યાર સુધી આપણે મનને વશ વર્તીએ છીએ. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. ઘણા ઉપાય છે પણ આ સૌથી મુખ્ય છે. જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણ અર્થે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે એમ જાણીએ છીએ. આ મહાત્મા જગત ઉપર શરીર ધારણ કરે છે તો એ કંઈ પોતે પોતાની રીતે કંઈ કરે છે ઈચ્છાથી મનથી? તો કે ના, કારણ બે જ છે. મહાત્મા આ ધરતી ઉપર સુકામ વિચરે છે, મહાત્માનું અવતરવું સુકામ થાય છે. તો કે એક તો પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે, એટલે મહાત્માનું જે જીવન છે જે સંસાર છે એનો જે વ્યવહાર છે એ કેવળ પ્રારબ્ધ કર્મનો ભોગવટો જ છે, અને જીવોના કલ્યાણ અર્થે. આ એનો બીજો પારમાર્થિક કે મહાત્માનું વિચારવું એમાં પણ જીવોનું કલ્યાણ છે, મહાત્માઓનું વિદ્યમાન હોવું એમાં પણ જીવોનું કલ્યાણ છે. પ્રશ્ન કર્યો તો વર્ધાના આશ્રમમાં વિનોબાજીની સામે કે તમે અહીંયા શ્રીમદ રાજચંદ્રના વચન વાંચે છે, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત વંચાતું હતું અને બાલકોબાજી વિનોબાના ભાઈ વાંચતા હતા. ઓલા એ કીધું કે વિનોબાઈ આઝાદીની લડતમાં આ ક્યાં શ્રીમદ રાજચંદ્ર ક્યાં હતા? એણે આ દેશના સ્વાતંત્ર્ય માટે શું કર્યું? આપણે તો સ્વાતંત્ર્ય પ્રેમીઓ અને અહિંસા આંદોલનો આ બધું કરીએ છીએ. વિનોબાજીએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર જેવા પુરુષો આ ધરતી ઉપર શ્વાસ લીએ એ પણ ધરતીનું સૌભાગ્ય છે. આખા વિશ્વનું કલ્યાણ છે, એટલે ભગવાનનો જન્મ એને કલ્યાણક કીધો છે. લોકની અંદર શુભ લગ્ને જીન જનમિયા નારકીમાં પણ જ્યોત, ભગવાન જયારે એનો દેહ આ પૃથ્વી ઉપર અવતરણ પામે છે, નારકીના જીવો પણ એક સમયને માટે તો અદભુત સુખનો અનુભવ કરે છે જ્યાં કેવળ દુઃખ છે. આવું મહાત્માઓનું છે. મહાત્માઓની આખી ચરિત્રની વાત ઘણી રહસ્ય બનેલી છે. એલેક્ઝાન્ડર ભારતની અંદર આવ્યો જીતવા માટે. ગુરુને પૂછ્યું કે હું જાઉં છું, અઢળક ધન લઈને આવીશ, બોલો તમારે કંઈ જોઈએ છે? તો કે હા, ભારતમાંથી જો તું એક યોગીને લાવ તો આખા યુનાનનું કલ્યાણ છે. યુનાનની ધરતી ઉપરથી આવ્યો તો આખા જગતને જીત્યો. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જગતને જીતનારાને એના ગુરુએ એટલું જ કીધું કે એક સંતના પગલા જો આ ધરતી ઉપર યુનાન ઉપર થાય તો આખા યુનાનની પ્રજાનું કલ્યાણ છે. પણ એ લઈ જઈ શક્યો નહીં. સંતની શું કૃપા છે! એક માત્ર એનું હોવું, એનું અવતરવું, એનું આ ધરતી ઉપર રહેવું, હાલવું, ચાલવું, શ્વાસ લેવા, એટલે કૃપાળુ દેવ કહે છે ધન્ય છે તે ભૂમિને, ધન્ય છે તે માતા પિતાને, ધન્ય છે તે આસનને, ધન્ય તે ક્ષેત્રને જ્યાં આવા પુનિત પુરુષોના પગલાના વિચરણ થયા છે. વિચાર કરો તો એ હિસાબે રાજકોટની ધરતીને કેવી કહેવી! 45 દિવસ સુધી કેવળ જ્ઞાનના લગભગ સુધીની સાધના જે મહાપુરુષે આ ધરતી ઉપર કરી અને પોતાનો દેહ છોડ્યો, બધા જ પરમાણુઓ વિખરાવી નાખ્યા, ભરત ક્ષેત્રની અંદર હવે ફરી દેહ ધારણ કરવો નથી. એકાવતારીપણાના દ્રઢ નિશ્ચય સાથે, સ્વરૂપ સ્વદેશ ગમનની પ્રતીતિ સાથે જે પુરુષે અહીંથી વિદાય લીધો, એની છેલ્લી દોઢ મહિનાની સાધના કેટલી ઉત્કૃષ્ટ, કેટલી પવિત્ર, કેટલી ચૈતન્યમય, કેટલી જાગૃત હશે. એ ભૂમિની અંદર બેઠેલા આપણે બેઠા છીએ. મહાત્માનો દેહ આ બે કારણોથી, જીવોના કલ્યાણ છે, જીવોનું કલ્યાણ છે. કૃપાળુ દેવે જનરલ શબ્દ પ્રયોગ કર્યો કે સત્પુરુષોનું યોગબળ જગતનું કારણ. જ્યાં સત્પુરુષ વિચરે છે ત્યાં જગતના જીવોને એમના માત્ર અસ્તિત્વથી લાભ છે, માત્ર એમના અસ્તિત્વ. એટલે ધન્યભૂમિ ભારત છે આખા લોકની અંદર, કે જ્યાં આટલા આટલા તીર્થંકરો, કેવડીઓ, સમ્યક દ્રષ્ટાઓ, ઋષિઓ, મુનિઓ બધા લોકોએ આ ધરતી ઉપર જન્મ લીધો છે, તપ તપ્યા છે અને પોતાના પ્રારબ્ધ કર્મને જેણે વેધ્યું છે અને સાથોસાથ જગત જીવોના કલ્યાણ માટે એને પ્રાપ્ત થયેલી એ મુક્ત થવાની યુક્તિઓ એને જગતની અંદર બોધરૂપે, દેશના રૂપે આપેલી છે. એવી પુણ્યભૂમિ ભારત વર્ષની અંદર આપણે એના સંતાનો છીએ. છતાં જ્ઞાની તો બંનેમાં ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે. જ્ઞાની તો એમાં બંનેમાં ઉદાસ છે. લોકો તમે એની ભજના કરો તોય ભલે, ન કરો તોય ભલે, તમે એની પૂજા કરો તોય ભલે, ન કરો તો, વંદન કરો તોય ભલે, ન કરો તોય કઈ. જ્ઞાની તો બંને એમાં એની વર્તના ઉદાસપણે છે. ધ્યાન, તપ, જપ, ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો, નિશ્ચયપણે ધારતા હો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્રસંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો, લખવાને ઈચ્છા થાય છે. સરસ શું, સરસ શું કે અમે જે વાક્ય કહીએ એ પરમ ફળનું કારણ છે એમ તમારી શ્રદ્ધા છે? આ પછી આ લેખ આ મનવાળાને જવાબ દે છો, આ ન્યાયાધીશને, નવલચંદ ડોસા વકીલને, કે યાદ રાખો આ બુદ્ધિના ચાતુર્ય ઉપર જીવનારા લોકોને આ કૃપાળુ દેવનો પડકાર છે. એક વાક્ય અમે કહી છીએ પરમ ફળનું કારણ છે એમ જો તમે માનતા હો, ધારતા હો, નિશ્ચયપણે ધારતા હો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા કે શાસ્ત્રસંજ્ઞા ઉપર ન જાય, કે લોકો આમ કે છે આપણે એને ભલે ગાય એવું હાલે નહીં, કઈ શાસ્ત્રમાં આમ લખ્યું છે, શાસ્ત્રસંજ્ઞા કે લોકસંજ્ઞા ઉપર બુદ્ધિ જાય નહીં, અને જાય તો ભ્રાંતિ વડે ગઈ છે, ભ્રષ્ટ થઈ ગયો છું હું, બાકી જ્ઞાનીની વાત ખોટી છે, હું અંદર પડકાર, મારી ભૂલ છે, મારી સમજ છે, ના સમજ છે. જ્ઞાનીની વાતમાં જગતની કલ્યાણનો વિરોધ કોઈ દિવસ હોય નહીં એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો. અમે જે કહ્યું છે આવું આવું વાત કે મનને લઈને આ બધું છે, આજે સાચું છે, લ્યો વિચારો હવે ધીરજથી, તો લખવાની ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયની વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે. તમને અત્યારે જે જણાવ્યું આ મનનું, એવું જ બીજું વિશેષપણે નિશ્ચયાત્મક મનો હવે એ નિશ્ચયને વિશે, એટલે તત્વદ્રષ્ટિ, નિશ્ચય એટલે તત્વદ્રષ્ટિ, એ તત્વદ્રષ્ટિ આત્માને અમને લખવાનું કંઈક અગત્યનું લાગે છે. તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. અત્યારે અમારા ચિત્તની સ્થિતિ નથી કે આથી વિશેષ લખી શકીએ. તમે જે લખ્યું એ જ તમને પાછું, તમે જે લખ્યું કે મનને લઈને આ બધું છે અને એવો જે અત્યાર સુધી નિર્ણય, તો કે બરોબર છે. હવે ચાર ભાગ કરીને વિચારજો, મન તેને લઈને આ બધું અને તમારો નિર્ણય. કૃપાળુ દેવે તો 16 વર્ષની ઉંમરે આ પ્રશ્ન મૂક્યો, હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડે ગણા છે, રાખું કે એ પરિહરું. આ બીજું વાક્ય, આ બીજી લીટી, કોના સંબંધે વડગણા છે, કર નક્કી હાલ, મનને લઈને આ બધું છે, કોના સંબંધે વડગણા છે આ, અને પછી નિર્ણય લે રાખું કે પરિહરું. જો યથાર્થ બોધના આધારે જો વિચાર આવશે તો એ નક્કી કરશે કે આમાં રાખવાની કોઈ વાત જ નથી, રાખવાની કોઈ વાત નથી. એટલો એટલો મહામંત્ર, એટલું રહસ્યમય, એક એક વાક્ય કોના સંબંધે વળગણા છે, આખા જગતની વળગણા તને છે, કેના સંબંધથી છે? તું મનથી તારું માનીને બેઠો છો. વળગણામાં વસ્તુ વળગે છે કે આપણે એને સ્વીકાર કરીએ છીએ ત્યારે વળગે છે? સમજવાનું ફરીથી. વળગણી એટલે ઓલી ખીતી, વળગણી એટલે ખીતી, અથવા ઓલો વાંસડો બાંધો હોય કપડાં ઉકવવા માટે, આ બધી વળગણી. મેં કપડાં મૂક્યા છે, વળગણીમાં ટોપી ટીંગાડી છે, વળગણીમાં કોટ ઉતાર્યો છે, વળગણીમાં. હવે વળગણી કપડાને ખેંચે, કપડાં એને લઈ ગયા છે, કોના સંબંધથી? મને આખો સંસાર વેડગો છે, પણ તને આખો સંસાર વેડગો છે કેના સંબંધથી છે? તારા મનના સંબંધથી. બાકી કઈ સંસાર આવીને આપણને લાગતો નથી, અને જો સંસાર આવીને લાગતો હોય તો કોઈ સિદ્ધ ન થાય, કેમ કે પછી એના હાથની વાત તો રહી નહીં, તો ગમે ત્યારે લાગી જાય. સિદ્ધ સિલામાં ગયો હોય તો સંસાર કોઈને કોઈ ચોટી જાય. એ જ સિદ્ધાંતના આધાર ઉપર કર્મનો સિદ્ધાંત, જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, કેવું બ્રહ્મ વાક્ય છે, કેટલું જબરજસ્ત વાક્ય, નિશ્ચયાત્મક છે કે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. જળ સ્વભાવની પ્રેરણા જીવો વિચારી ધર્મ. જડમાં એ પ્રેરણા નથી કે તને આવીને વળગે, તને આવરણ કરે, તને જ્ઞાનાવરણ કરાવે, તને દર્શનાવરણ કરાવે, એ જળની તાકાત તું માનસ. મૂળ દોષ ક્યાં છે? પોતાનો વિભાવ દોષ છે. એટલે પોતે જ્યાં લગ આત્મ અભાન, બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાન છે ત્યાં સુધી કેન્દ્રમાં તું છો. જો યથાર્થ બોધ હોય તો વડગણા એ રાખું કે પરિહરું એ જવાબ મળી જશે. એટલે કે છે, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ તને બધું સમજાય છે, અનુભવાશે. આમાં ક્યાં અમારે તને કંઈ કહેવું પડે એમ છે? મનને લઈને આ નિર્ણય છે, એ પરિસ્થિતિ સમજે કે મન એને લઈને આ બધું અને નિર્ણય. હવે સંસાર પેક્ષા કે મુક્તિ પેક્ષા એ નક્કી કરજે, પણ બોધના આધારે, નહીં તો યથાર્થપણે જેમ છે તેમ નહીં સમજાય, સમજાશે ભ્રાંતિ જેવું સમજાશે. સર્વ પ્રકારે ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે, ઉપાધિ યોગ તો નિવૃત્ત થાય, તથાપિ આ કૃપાળુ દેવ દરેકે દરેક જગ્યાએ કંઈ ને કંઈ આવી વાતે બી અદભુત મૂકે, તથાપિ જો તે ઉપાધિ યોગ સત્સંગ આદિકને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય, તેમજ પાછી ચિત્ત સ્થિતિ સંભાવપણે રહેતી હોય, તો તે ઉપાધિ યોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. ઉપાધિ યોગ વિશે વાક્ય શ્રેયસ્કર શબ્દ મૂકે, પણ હેતુ શું મૂક્યો છે? ઉપાધિ યોગ તો નિવૃત્ત જ કરવા જેવો છે, એ રાખવા જેવો છે જ નહીં. આવો ઉપાધિ યોગ ન જોઈએ, આ તો સંસારનું પરિભ્રમણ કરાવે છે. પણ જો તે ઉપાધિ યોગ સત્સંગ આદિકને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય, અમે જે કંઈ કરીશું એનું એકમાત્ર હેતુ સત્સંગ છે, અને એને માટે અમારી બધી પ્રવૃત્તિ ચાલશે, એવી બધી કરી, તો કે છે આવો ઉપાધિ યોગ તો શ્રેયસ્કર છે, તારું કલ્યાણ છે, બીજાનું પણ કલ્યાણ છે. એમ જે ધર્મના સ્થાનકો, આવા બધા આરાધનાઓ, અધિષ્ઠાનો, અનુક્રમો જે કરવામાં આવે છે, એ સ્વરૂપ ભલે ઉપાધિનું રહ્યું, પણ સત્સંગના આદિના કારણે કરવામાં આવે છે, એને અર્થે જ ઈચ્છવામાં આવે છે કે આવું થાય તો સારું. તો ત્યાં આરંભ સમારંભ કહીને સ્વેચ્છામાં ન જવું, સ્વચ્છંદમાં ન જવાય, આ તો બધું સત્સંગ આદિકને. તો એવો ઉપાધિ યોગ તો શ્રેયસ્કર છે. કૃપાળુ દેવે 48ના પત્રમાં આપણને કહ્યું હતું, યાદ હોય તો, કે કોઈએ કમાવાની જરૂર નથી જો સુખેથી જીવન ચાલતું હોય તો, છતાંય મન જો રહેતું ન હોય તો કમાવું, પણ આવેલી લક્ષ્મી પરાર્થમાં વાપરવી, પરોપકારમાં, પછી કમાવું, જેટલું કમાવું એટલું કમાય, કરોડ રૂપિયા પેદા કરજે, પણ મારે તો 25 લાખ જ વાપરવા છે, અને હવે કમાતું. આમાંથી ઝઘડુસા થાય, આમાંથી ભામાસા થાય, આમાંથી કર્માસા થાય, આવા જગતના શાસનના કાર્યો, જગત હિતના કાર્યો થાય, એવા બે નમૂના આવા જિનાલયો ચૈત્યો બધા નિર્માણ થાય. આ બધા જબરજસ્ત થયા છે, તો કે છે આનો ઉપાધિ યોગ એ પણ કલ્યાણકારી છે. પણ ત્યારે એને નિર્ણય કરવો કે મારે હું કમાયા વિના રહી શકતો નથી, મારી પ્રવૃત્તિનું વલણ એ બાજુ છે, પણ આથી વધારે ઉપભોગ મારે કરવો. આ વાત ભગવાન મહાવીરે એના શ્રાવક કામદેવને કીધી હતી કે તારું વધતું જન ધન અમને ઉપાધિનું કારણ. અમને એમ થાય છે કે ઓહો આ મારો શ્રાવક, પ્રભુ શું વાત કરો છો, આ તારો વધતો વ્યાપાર, હે શ્રાવક તું એમાંથી જરા નિયમ બધતા. અને ઓળખે છે હવે પછીનું જે કંઈ છે એ બધું સર્વસ્વ અર્પણ કર પ્રવૃત્તિ, આનો ઉપાધિ યોગ પણ શ્રેયસ્કર છે. અપેક્ષા એ વસ્તુને સમજીએ તો અદભુત જ્ઞાનીઓએ સ્વ અને પરના હિત માટે આખું શાસન, આખો ધર્મ ક્યારે કોઈના વિરોધમાં છે જ નહીં. ધર્મની એક પણ પ્રવૃત્તિ, ધર્મનો એક પણ અભિપ્રાય જગતના કલ્યાણની વિરુદ્ધ જતો નથી. દાનશાળા બંધાવો, ગૌશાળા બંધાવો, પશુ પક્ષીઓના જીવોના અનાથાલયો, આ બધું ચાલે. આ બધો થતો ઉપાધિ યોગ જો આવા પરાર્થ માટે લક્ષ્મીનું વાપરણ કરવું હોય તો લક્ષ્મી કામાં તારા તાકાત હોય એટલે કરા. જગતના જીવોને સાતાનું કારણ થાય, જગતના જીવોને શાંતિનું કારણ થાય, એનું આર્થ ધ્યાન ઓછું થાય. દુઃખ અને કષ્ટથી પીડાતા લોકો છે એને પણ દાનની અંદર ઔષધ દાન, વસ્તી દાન, અભય દાન, વસ્ત્ર દાન બધું કીધું છે. પણ ક્યારે કમાવું છે અને એની અંદર માત્ર વાપરવું છે કેટલું, પોતાનો યશ, પોતાની મોટાઈ, પોતાનું નામ, પોતાની કીર્તિ એનું બરોબર પાલન કરીને અમારું ટ્રસ્ટ, અમારા દીકરા, વંશ વારસો, હક રહેવો જોઈએ, નામ રહેવું જોઈએ, તકતી રહેવી જોઈએ. આ વાતને જ્ઞાનીઓએ સમર્થન આપ્યું નથી. સત્પુરુષોનો યોગ બાદ જગતનું કલ્યાણ.